તારીખ 7/1/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 398 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 126.
જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે તે જ પ્રકારે વેદવા સિવાય બીજી ઈચ્છા વર્તતી નથી. એટલે તે જ જોગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય છે. શું કહે છે કે હાલ જે ઉપાધિ યોગ એટલે વ્યાપાર સંબંધીનું સંયોગ વર્તે છે એ પૂર્વ કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલો છે. પોતાને તેમાં મમત્વ નહીં હોવાથી પોતાને તેમાં લાભ છે એવું નહીં ભાસવાથી, એવું નહીં લાગવાથી તેનો ત્યાગ કરવો હોય તો કાંઈ કઠણ પડે, તેનો ત્યાગ કરવો હોય તો કાંઈ આકરું લાગે, તેનો ત્યાગ કરવો હોય તો મુશ્કેલી કોઈ પડે એવું કાંઈ પોતાને લાગતું નથી. જે ચીજમાં મમત્વ ન રહ્યું હોય તે ચીજને તો ત્યાગવી બહુ સહેલી છે. એટલે એમ કહે છે કે અમે જો એ ત્યાગવાનો વિચાર કરીએ તો તે કેમ થઈ શકે એમ છે, ત્યાગી શકીએ એમ છે. અહીંયા કોઈને તર્ક ઉઠે કે નિવૃત્તિની તો એમને ઘણી ભાવના હતી અને પોતે નિવૃત્તિ લઈ શકે એમ છે એમ પણ પોતાને ખ્યાલ છે, એવી જે પોતાની શક્તિ ત્યાગ કરવાની એનું પણ પોતાને ભાન છે, છતાં એમ કેમ લખે છે કે તથાપિ તે ઉપાધિ યોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે તે જ પ્રકારે વેદવા સિવાય બીજી ઈચ્છા વર્તતી નથી, એમ કેમ નિર્ણય લીધો? તેનો ત્યાગ કરવાનો અને નિવૃત્તિનો નિર્ણય ન લીધો અને પ્રવૃત્તિનો નિર્ણય કેમ લીધો? જોકે પોતે કારણામાં બતાવે છે કે એ ઉપાધિને ના યોગને સમ્યક પ્રકારે વેદવાથી એ ઉપાધિના યોગમાં સંભાવપરણે રહેવાના પુરુષાર્થ કરવાથી તે ઉદયમાન કર્મને નિવૃત્ત કરવા છે, તે ઉદયમાન કર્મોની નિર્જરા કરવી છે વિશેષ કરીને, તેથી અમને ત્યાગ કરવાની ઈચ્છા વર્તતી નથી એમ કહે છે. જો કે પ્રવૃત્તિ નિવૃત્તિ બંનેને સંપણે જ્ઞાતા ભાવે તેવું જાણે છે તો પણ ભાવના નિવૃત્તિની હોય છે, છતાં પણ કોઈ સંજોગોમાં નાની પ્રવૃત્તિનો નિર્ણય લે છે તો પણ આત્મશુદ્ધિ માટે, જ્ઞાની નિવૃત્તિનો નિર્ણય લે છે તો પણ આત્મશુદ્ધિ માટે. આ સ્થળે કોઈ જ્ઞાની નિવૃત્તિનો નિર્ણય લે તો પણ તે અનુમોદવા યોગ્ય છે, પ્રવૃત્તિનો નિર્ણય લે તો પણ અનુમોદવા યોગ્ય છે. કેમ કે જે કોઈ નિર્ણય જ્ઞાની લેશે તે પોતાના માર્ગમાં આગળ વધવાના કારણથી જ લેશે, બીજા કોઈ કારણથી નહીં લે. પણ જો નિવૃત્તિનો નિર્ણય લે તો સાધારણ માણસને પણ સમજવું સહેલું પડે કે જ્ઞાનીને તો ઉદાસીનતા હતી, મમત્વ નહોતું, પર થઈ ગયું હતું, પારકો થઈ ગયું હતું, એટલે નિવૃત્ત થઈ ગયા. પણ તેજ જ્ઞાની જો પ્રવૃત્તિનો નિર્ણય લઈએ તો એ વાત સમજવી થોડી કઠણ પડે છે. પણ જેમ કોઈ ઉદીર્ણા કરીને તપશ્ચર્યા આદિ બાહ્ય ક્રિયાની ઉદીર્ણા કરીને કર્મની નિર્જરા કરે છે, એમ આ પ્રકારની આ નિર્ણયમાં એક ઉદીર્ણાનો આશય રહેલો છે એમ જાણવું. શું ઉદીર્ણા કરે છે કે એ જ પ્રકારે અહીંયા નિર્ણય લીધો છે એમ સમજવું. એટલે શું એવો વાપરો છે કે તે ઉપાધિ યોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે તે જ પ્રકારે વેદવું, અન્યથા એમાં ત્યાગ કરીને બીજી પ્રવૃત્તિમાં નિવૃત્તિમાં જવું એવી ઈચ્છા અમને વર્તતી નથી. આ વાત ઉપર એમણે આ સામેના પાને 347માં પાને એક છેલ્લા પેરેગ્રાફમાં વાત લખી છે. જ્યારથી તમે અમને મળ્યા છો, શું કે છે સુભાગભાઈને કે છે, જ્યારથી તમે અમને મળ્યા છો ત્યારથી આ વાર્તા, કઈ વાર્તા, આમાં જે કઈ અત્યારે આપણે ચાલે છે તે વાર્તા કે જે ઉપર લખી છે અનુક્રમે તે જણાવવાની ઈચ્છા થતી હતી. જ્યારથી મળ્યા છો ત્યારે અમારે અમારું જે આ હૃદય છે એ તમને જણાવવાની ઈચ્છા થતી હતી. એટલે તેમ બિનું નહી, હમણાં તે ઉદય જણાવવા યોગ્ય થવાથી સંક્ષેપે જણાવ્યો છે, ટૂંકામાં કહ્યો છે, જે વારંવાર ને વારંવાર વિચારવાને અર્થે તમને લખ્યો છે. આ વાત તમને વિચારવા માટે લખી છે, ખાલી અમારી માહિતી નથી આપી, તમને વિચારવા માટે આ વાત લખી છે. બહુ વિચાર કરીને, હવે એમ કે છે, બહુ વિચાર કરી સૂક્ષ્મપણે હૃદયમાં નિર્ધાર રાખવા યોગ્ય પ્રકાર એમાં લેખિત થયેલ છે. આ વાક્ય નાખ્યું છે, ધ્યાન ન ખેંચાય તો પણ ધ્યાન ખેંચ્યું છે કે બહુ વિચાર કરીને સૂક્ષ્મપણે હૃદયમાં નિર્ધાર રાખવા યોગ્ય આ વાત તમને લખી છે. તમે એના ઉપર બહુ વિચાર કરજો, સૂક્ષ્મ વિચાર કરજો, અને આ જે અંતરંગ દશા છે એને તમે એનો નિર્ધાર રાખજો કે કોઈ પણ પ્રવૃત્તિમાં જુઓ તો તમને શંકા પડે નહીં, એમ કહેવું છે. એ વાત એમણે આગળ સ્પષ્ટ કરી છે આ જ પત્રની અંદર. પ્રવૃત્તિ પસંદ કરે છે તો પણ મોક્ષ માર્ગ માટે, નિવૃત્તિ પસંદ કરે છે તો પણ મોક્ષ માર્ગ માટે, એમ કેમ છે? મોક્ષ દશાથી એમનો લક્ષ્ય છે કે ખાવું છે તો આત્માર્થે, બોલવું છે તો આત્માર્થે, સુવું છે તો આત્માર્થે, પ્રવૃત્તિ કરવી છે તો પણ આત્માર્થે, નિવૃત્તિમાં જવું છે તો પણ આત્માર્થે, બધું એક આત્માર્થે જ કરવું છે. આ તો આત્માર્થની ભૂમિકામાં એ લક્ષ્ય થઈ ગયું છે. જ્ઞાન દશામાં તો વિશેષ વાત છે. એટલે એમ કહ્યું કે તે જ પ્રકારે વેદવા સિવાય બીજી ઈચ્છા વર્તતી નથી. એટલે તે જ જોગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય છે. એ જ ઉદયમાં એ જ પ્રકારે એને નિવૃત્ત થવા દેવું યોગ્ય છે એમ જાણીએ છીએ. ને એકદમ ભિન્ન પડેલા છે. હા, આવે જ છે ને, જ્ઞાની નો ભોગ નિર્જરાનો હેતુ છે, એ જ્ઞાની તું ભોગવું એમ કરીને જ્ઞાની કઠણ પડે એવી વાત છે. પણ એ બધી આ પરિસ્થિતિની વાત છે કે એ વખતે પોતે પુરુષાર્થવંત સ્વરૂપના ઉદ્યમવંત રહે છે, ત્યાં તો પછી આચાર્ય મહારાજે કોઈ સ્વચ્છંદ ન છે સેવે એને માટે પણ શિખામણ આપી છે, પણ સ્વચ્છંદ ને સ્વચ્છંદ કોઈને થઈ જશે એવી દહેશત થી વાતને ગોપવી નથી, કેમ કે એ વાત તો સંસારમાં ગુપ્ત છે. જ્ઞાની નું હૃદય અંતરંગ પરિણતિ તો ગુપ્ત જ છે, તો એ ગુપ્તને ગુપ્ત જ રાખી દે તો એ વિશેની સમજ પણ કોઈને ન આવે. જ્યારે પોતે શાસનના કાર્ય માટે ઉપયોગ ચલાવે છે ત્યારે પછી વાતને ખુલ્લી કરી દીધી છે. એટલે તે જ યોગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય છે એમ જાણીએ છીએ. એટલે એ અમારું જાણવું યથાર્થ છે, યોગ્ય છે એટલે યથાર્થ છે અને તેમ સ્થિતિ છે અને તેમ વર્તના ચાલે છે. સહજપણે તેમ જ સ્થિતિ છે, એમાં કોઈ બીજો સંદેહ કે શંકા કરવા જેવી નથી. નહીં, નીચે પડી જાય નહીં, પણ વધારે પુરુષાર્થ કરવા માટે, વધારે પુરુષાર્થ કરવા માટે, તીવ્રતા લાવવા માટે, જેમ તપશ્ચર્યામાં લાવે છે ને પ્રતિકૂળતા, એ પ્રતિકૂળતા છે ને, એમ આ એક પ્રતિકૂળતા છે, પ્રવૃત્તિ છે, એ ઉપસર્ગ છે. તો કે અમે ઉપસર્ગને પસંદ કરીએ છીએ એમના માટે તો ઉપસર્ગ છે, તો કે ઉપસર્ગના કાળમાં અમારે એને નિર્જરા કરવી છે એમ પસંદ કરે છે, એવી વાત છે. કેમ કે ત્યાગ કરી શકવા માંગીએ તો થઈ શકે એમ છે, એમ લખ્યું છે, એ કોઈ વાત અમારા માટે કઠણ નથી કે અમે ત્યાગ ન કરી શકીએ ને માટે ત્યાગ કરતા નથી. ત્યાગ કરી શકીએ એમ છે ને છતાં નથી કરતા, તો એની પાછળ પણ અમારો આ પ્રકાર અત્યારે વર્તે છે, એ વાત એમને એ પહેલેથી કહેવા માંગતા હતા, જ્યારથી મળ્યા ત્યારથી કહેવા માંગતા હતા. બહુ સૂક્ષ્મપણે વિચાર કરીને હૃદયમાં અવધારણ કરો આ વાતનું, એમ કહે છે. એમ કરીને પોતાની અંતરંગ દશાનો વિશેષ પરિચય આપ્યો છે. જ્ઞાની તત્વની વાત કરતા હોય કે કોઈ ધાર્મિક ક્રિયામાં દેખાતા હોય ત્યારે તો એમના વિશે શંકા પડવાનો સવાલ ઓછો છે, પણ પ્રવૃત્તિમાં હોય ત્યારે શંકા પડે છે, લોકોને સંદેહનું કારણ થાય છે, આમ કેમ કરે છે. અને જ્ઞાનીની એ મૂળ દશા છે, અંતરંગ પરિણતિ છે, એ જ્યાં સુધી મુમુક્ષુને ઓળખાય નહીં ત્યાં સુધી એમનો પુરુષાર્થ, એમનું જ્ઞાન, એમની શ્રદ્ધા, એમનું સ્વરૂપાચરણ એ કાંઈ દેખાય નહીં. જ્યાં સુધી એમની પરિણતિ ન દેખાય ત્યાં સુધી તેમના પ્રત્યે જે હદે મહિમા આવવો જોઈએ તે હદે મહિમા આવી શકે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાનીની અંતરંગ પરિણતિની ઓળખાણ પહેચાન એ એક ન્યાયે સ્વભાવની ઓળખાણ છે, કેમ કે એ સ્વભાવ છે, એ આત્માનો વ્યક્ત સ્વભાવ છે, સ્વભાવ વ્યક્ત થયેલો છે. તો એ સ્વભાવને ઓળખે છે, એ આત્માને ઓળખી લે છે અને એ અવશ્ય તરી જાય છે. એનું કારણ જ્ઞાનીને ઓળખે છે તે તરી જાય છે, એનો આ સીધો ન્યાય છે, સીધો હિસાબ છે કે તરે તરે ને તરે જ. એવી વાત છે, અને તે પણ વિચારવું સહેલું છે. પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે એ જ વિચાર બળમાં રહેવું અને એ જ જ્ઞાનથી પોતાને ઓળખવું એક અસાધારણ યોગ્યતાનો વિષય છે. એ યોગ્યતા પ્રાપ્ત થતાં અવશ્ય જીવ ધર્મની પાપ પ્રાપ્તિની યોગ્યતામાં આવી જાય છે, એ કાળે એ અવશ્ય તરી જાય છે. એ મહત્વનો વિષય લીધો છે. સ શાસ્ત્રોને વિશે આ કાળને અનુક્રમે ક્ષીણપણા યોગ્ય કયો છે. ઉપરની જે ચાર લીટી છે એ તત્વ દ્રષ્ટિએ જો ક્યાંય ટુકડો મૂક્યો હોય તો સમજે એવું નથી. લોકો સંકલનમાં લઈએ તો કોઈ સમજે નહીં. ઉલટાનું એમ કે આવી વાતો હું કરવા લીધી હશે. આમાં તો વાંચનારને એમ થશે કે શ્રીમદે નિવૃત્તિના બદલે પ્રવૃત્તિ પસંદ કરી છે. આ કઈ જાતની વાત છે? આમાં એમની મહત્તા થાય કે એમની મહત્તા ઘટે કે વધે, અને આમાંથી કોઈ સ્વસન પૂરશે? એટલે આ તો અમુક પરિસ્થિતિમાં જ ખુલાસાપૂર્વક સમજાવી શકાય એવી વાત છે. એમને મૂકી દેવા જેવી વાત નથી. અંદરથી વ્યક્તિ જોઈને લખી છે, અને તે પણ એમ કહ્યું કે અમારી ઈચ્છા તો હતી કે તમને આ વાત જણાવી, અમારા હૃદયની અંતર પરિણતિની વાત તમને જણાવી. એ તો તમે મળ્યા ત્યારથી અમારી ઈચ્છા હતી, પરંતુ એવો ઉદય નહોતો દેખાતો. અત્યારે હવે એમ લાગે છે કે સંક્ષેપમાં પણ તમને આ વાત જણાવી દેવી જોઈએ. શાસ્ત્રોને વિશે આ કાળને અનુક્રમે ક્ષીણપણા યોગ્ય કયો છે, એટલે કે ધર્મનો ઉતરતો કાળ છે, ધર્મ ક્ષીણ થતો જશે. શાસ્ત્રને વિશે આ કાળને અનુક્રમે, એટલે તમે ચોથા આરાની શરૂઆત થઈ લ્યો તો ઋષભદેવ ભગવાનના વખતમાં જે કાળ હતો એનાથી અજિતનાથ ભગવાનના કાળમાં ઉતરતો, એનાથી મહાવીર સ્વામી ભગવાનના કાળમાં તો સર્વથી ઉતરતો કાળ આવી ગયો, અને ત્યાર પછી આજે 2500 વર્ષમાં તો એકદમ ઝડપથી ઉતરતો કાળ છે, અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે. એ ક્ષીણ પણ મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું રહ્યું કહ્યું છે. એ ક્ષીણ પણ શેનું કહ્યું? પરમાર્થ ક્ષીણ થશે, શાસનની અંદર પરમાર્થ છે એ ક્ષીણ પણ પામશે. જે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુષ્મ કહેવા યોગ્ય છે. બહુ દુર્લભતા હોય પરમાર્થની પ્રાપ્તિની તે કાળને દુષ્મ કાળ કહેવા યોગ્ય છે. જો કે સર્વકાળને વિશે પરમાર્થ પ્રાપ્તિ જેનાથી થાય છે એવા પુરુષોનો જોગ દુર્લભ જ છે. ચોથા આરામાં પણ જ્ઞાની પુરુષ મળવા, સત્પુરુષ મળવા એ યોગ તો દુર્લભ જ રહ્યો છે. તથાપિ આવા કાળને વિશે તો અત્યંત દુર્લભ હોય છે. એ અત્યંત દુર્લભથી જ મળવા છતાં કિંમત નથી થતી, તો એ વિચારવા જેવો વિષય છે કે બુદ્ધિનો આંક એમાં આવી જાય છે કે વિવેક કેટલો છે, વિવેક કેટલો નથી. આવા કાળને વિશે તો અત્યંત દુર્લભ હોય છે. જીવોની પરમાર્થ વૃત્તિ ક્ષીણ પરિણામને પામતી જતી હોવાથી પરમાર્થ સંબંધીની વૃત્તિ જ જીવને દરકાર જ નથી કે મારું હિત કરવું, એ દરકાર જ છોડીને ફરે છે એમ કે છે. જીવોની પરમાર્થ વૃત્તિ ક્ષીણ પરિણામને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાની પુરુષોના ઉપદેશનું બળ ઓછું થાય છે. ઉપદેશ લાગુ પડતો નથી, ઉપદેશ સાંભળે છે તો એની કાંઈ અસર થતી નથી, આત્માને વિશે એની કોઈ અસર દેખાતી નથી, એવી વૃત્તિ છે. ઉપદેશનું બળ ઓછું થાય છે અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે છે. પછી એ ઉપદેશ પણ ઘટતો જાય છે, એના ગ્રહણ કરનારા પણ ઘટતા જાય છે, પાત્રતાવાળા પણ ઘટતા જાય છે, એવી પરિસ્થિતિ આવે છે. એટલે પરમાર્થ માર્ગ અનુક્રમે વ્યવચ્છેદ થવા જોગ કાળ આવે છે. પછી જે છઠ્ઠો આરો આવશે એમાં તો પરમાર્થ માર્ગનો વિચ્છેદ થઈ જશે, પણ એ ક્રમે ક્રમે થશે એમ કેવું છે. પરમાર્થ એટલે આત્મહિત નો જે વિષય છે એને પરમાર્થ કહે છે. પરમ પ્રયોજન, અર્થ એટલે પ્રયોજન. આત્માનું આત્મહિત થાય એ બધું પરમાર્થમાં જાય છે. આખું પ્રકરણ પરમાર્થિક પ્રકરણ તરીકે જણાય છે. એટલે એવો ઉપદેશ છે એ પરમાર્થ ઉપદેશ કહેવાય છે, એવો ભાવ તે પારમાર્થિક ભાવ કહેવાય છે, એમ બે રીતે. હા, ઉપયોગી એટલે આ કાળે વિશેષ કરીને સત્સમાગમ વિશેષ રાખવો અને પોતાની શુદ્ધિ થાય, પોતાનું હિત થાય એનું તીવ્ર લક્ષ્ય રાખવું, એનો તીક્ષ્ણ ઉપયોગ રાખવો અને એ જ લક્ષ્ય, એ જ ધ્યેયથી જે કાંઈ કરવું છે તે કરવું છે, એ ધ્યેય છોડીને કાંઈ કરવું નથી. પછી એનું પરિણામ ગમે તે આવે, પણ એ ધ્યેયથી વિચલિત થઈને કાંઈ કરવું નથી. એવી પણ પોતે એ તો આધાર તો પોતા ઉપર છે ને, સંયોગ ગમે તે પ્રકારના ઉભા થાય, પોતે પોતાના માર્ગમાં મક્કમ રહેવું. અને તો જીવ જેને જે કરવું છે એ તો કરવું જ છે, એ કઈ કોઈને ગણતો નથી. જેને જેની રુચિ છે એ તો પોતાના રુચિના કાર્યને કરવા માટે કોને ગણે છે? કોઈ કોઈને ગણે નહીં, કોઈ એ તો પોતાના રુચિનું કાર્ય કરે જ. જીવ એ જીવના સ્વભાવનું બળ છે રુચિનું. તો તારી રુચિ હોય તો પણ તને વાંધો નહીં આવે, પારમાર્થની રુચિ હશે તો વાંધો નહીં આવે. એ રુચિ નહીં હોય તો ગમે ત્યાં તો અટવાઈ જઈશ, સીધી વાત છે. આ કાળને વિશે અને તેમાં પણ હમણાં લગભગના સેંકડાથી પોતાને પછી આગળના ભૂતકાળનો સેંકડો લીધો, આપણે તો એક બીજો સેંકડો લઈ ગયો આ પત્ર વાંચીએ છીએ ત્યારે. પણ એ 100 વર્ષ પહેલા લખે છે કે છેલ્લા સેંકડાથી મનુષ્યની પરમાર્થ વૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે, ઘણી ક્ષીણ જોવામાં આવે છે. ક્યાંય કોઈ પરમાર્થ તત્વ માટે ભૂખો તરસ્યો હોય એવો કોઈ નજરે જીવ જાણે ન ચડતો હોય એવું જોવામાં આવે છે. એ વાત પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ પરિસ્થિતિથી આ વાત સ્પષ્ટ છે. સહેજાનંદ સ્વામીના વખત સુધી, એટલે એમના એક સેંકડા પહેલાની વાત છે, આજે 200 વર્ષ થયા, તે દિવસે 100 વર્ષ થયેલા. સહેજાનંદ સ્વામી આગઢડામાં જે ગાદી સ્થાપીને એની વાત કરે છે. સહેજાનંદ સ્વામીના વખત સુધી મનુષ્યોમાં જે સરળ વૃત્તિ હતી તે અને આજની સરળ વૃત્તિ, એમાં બહુ મોટો તફાવત થઈ ગયો છે. સામાજિક એસેસમેન્ટ કરે છે લોકોની વૃત્તિનું કે 100 વર્ષ પહેલા જે લોકોમાં સરળતા હતી એટલી સરળતા અત્યારે જોવામાં આવતી નથી. જો બીજી વાત ન લીધી, સહજાનંદ સ્વામીના વખતમાં લોકો દાન દેતા હતા, બહુ ભક્તિ કરતા હતા, બહુ સ્વાધ્યાય કરતા હતા, ફલાણું કરતા હતા, ઉપવાસ કરતા હતા, એ કઈ વાત ન લીધી. સહજાનંદ સ્વામીના વખતમાં સરળતા હતી, એમ સરળતાના પરિણામથી મુખ્યતાથી વર્ણન છે. સરળતા આ માર્ગમાં વધારે કાર્યકારી છે, એટલે સરળતાના મુદ્દાથી આંક લેવો મૂકવો છે કે ત્યારની સરળ વૃત્તિમાં અને આજની સરળ વૃત્તિમાં બહુ મોટો તફાવત થઈ ગયો છે. એટલે અસરળતા ઘણી વધેલી છે અને અત્યારે તો અસરળતા એથી પણ ઘણી વધેલી છે એમ ગણો. એનાથી 100 ગણી નહીં પણ 1000 ગણી વધી છે એમ લેવું જોઈએ, એટલી બધી વધી છે. ત્યાં સુધી મનુષ્યની વૃત્તિને વિશે કાંઈ કાંઈ આજ્ઞાંકિત પણ પરમાર્થની ઈચ્છા અને તે સંબંધી નિશ્ચયમાં દ્રઢતા એ જેવા હતા તેવા આજે નથી. શું કહે છે? મોટા પુરુષની આજ્ઞામાં રહેવું એ આજે નથી દેખાતો એમ કહે છે. તેમાં આજ્ઞાંકિત પણ નથી, જીવોને હિતની પરમાર્થની ઈચ્છા નથી, પોતાનું આત્મહિત થાય એવી ઈચ્છા નથી, બીજી રીતે તીવ્રપણે વર્તે છે અને તે સંબંધી નિશ્ચયમાં દ્રઢતા એવી ઈચ્છા અને એમાં દ્રઢતા એ પહેલા જેવા હતા તેવા આજે જોવામાં આવતા નથી. તેથી તો આજે ઘણું ક્ષીણપણું થયું છે. આજે 100 વર્ષ પહેલા નાખે છે, ઘણું ક્ષીણપણું થઈ ગયું 100 વર્ષમાં એમ કે છે. જો કે 100 વર્ષ પહેલા પોતે નથી, પણ કેટલો એમની નજર લંબાણી છે, 100 વર્ષ પહેલાના સમાજની અને અત્યારની પરિસ્થિતિની તુલના કરે છે. આજે ઘણું ક્ષીણપણું થયું છે. જોકે હજુ આ કાળમાં પરમાર્થ વૃત્તિ કેવળ વ્યવચ્છેદને પ્રાપ્ત થઈ નથી. એટલું સારું છે કે અખંડ મોક્ષ માર્ગ આજે પણ વિદ્યમાન છે અને આજે પણ પ્રાપ્ત થઈ શકે છે, એવું હજી કાળ છે. એ એક સારું છે. ખારા સમુદ્રમાં ક્યાંક મીઠી વીરડી છે એમ કેવું છે. પરમાર્થ વૃત્તિ કેવળ વ્યવચ્છેદ પ્રાપ્ત થઈ નથી, તેમ સત્પુરુષ રહિત ભૂમિ હજી થઈ નથી. હજી સત્પુરુષ બિરાજે છે, સત્પુરુષ ત્યાં કરે છે, સત્પુરુષ વર્તે છે. એ એક બહુ મોટી વાત છે. અત્યારે આવા દુષમ દુષમ કાળ જેને કહી શકાય, જ્યાં સત્પુરુષનો યોગ ઘણો દુર્લભ છે, જે ચોથા કાળે દુર્લભ છે, આજે તો દુર્લભથી દુર્લભ છે, તો પણ હજી સત્પુરુષ રહિત પૃથ્વી થઈ નથી. એક આ પૃથ્વીનું બહુ મોટું સૌભાગ્ય છે એમ લેવું જોઈએ. કે ધન્ય છે આ ભૂમિને કે હજી પણ અહીંયા ધર્માત્માઓનું થવું, વિચરવું, વિદ્યમાનપણું એ બધું હજી દેખાય છે. એક પરમાર્થની પ્રાપ્તિની ઈચ્છાવાન જીવ માટે આ બહુ મોટી વાત છે. એમની હૈયાતી હોવી એ બહુ મોટી વાત છે, બિન હૈયાતી હોવી એ બહુ મોટી વાત છે. એવો પણ કાળ જાય 150 વર્ષ ન પણ હોય કોઈ, બહુ મોટી વાત છે. હોવું ને ન હોવું એ ઘણી મોટી વાત છે એમ કે છે. તેમ સત્પુરુષ રહિત ભૂમિ થઈ નથી, તો પણ કાળ તે કરતા વધારે વિષમ છે, બહુ વિષમ છે એમ જાણીએ છીએ. ઘણો વિષમ કાળ છે. આવું કાળનું સ્વરૂપ જોઈ એ ધ્યાનતરાયજી તો એ વખતમાં લખ્યું. ધ્યાનતરાયજી કેટલા વખત થયા? લગભગ તો 200 વર્ષ તો થઈ ગયા હશે, 150 વર્ષ તો ઓછામાં ઓછા થઈ ગયા હશે. તો લખ્યું છે, જૈની જૈન ગ્રંથ કે નિંદક, ઊંડાવ સર્પિણી જોરા. જોર છે આ ઊંડાવ સર્પિણી કાળનો જોર છે. એવું થાય છે, બીજા તો નિષેધ કરે પણ જૈન થઈને જૈન શાસ્ત્રનો, જૈન થઈને જૈન પ્રતિમાનો, એ અત્યંત ઊંડાવ સર્પિણી કાળનો જોર છે એમ બતાવે છે. શું કહે છે? આવું કાળનું સ્વરૂપ જોઈને, વર્તમાન કાળનું આવું સ્વરૂપ જોઈને અમારા હૃદયને વિશે મોટી અનુકંપા અખંડપણે વર્તે છે એમ કે છે. ઘણી અનુકંપા આવે છે, દ્વેષ નથી થતો, અનુકંપા આવે છે. કદાચ કોઈ કઠોર વચન પણ કહે તો પણ એ અનુકંપાથી કહે છે. એમ કે એવો પણ પ્રકાર છે કે બાળકના હાથમાં સોમલ વાળો લાડુ હોય કે નહીં, હું તો ખાઈશ જ, મને તો બહુ ભાવે છે, હું તો ખાઈશ જ, તો ઝપટ મારીને પણ પડાવી નાખે, પાડી દે અને ધૂળમાં નાખી દે. એટલે પછી ઉપાડીને ખાઈ ન શકે, ધૂળવાળો હોય તો ખાઈ ન શકે. પેલાને આકરું લાગે એ વખતે, મારી ખાવાની ચીજ ઢોળી નાખે. પણ એમાં અનુકંપા છે, એ ઝેર ન ખાય એની અનુકંપા છે. આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હૃદયને વિશે અખંડપણે વર્તે છે. આ એમનું હૃદય છે, સમાજની પરિસ્થિતિનું જ્ઞાન છે, સમાજ પ્રત્યેની એમનું આ લાગણી છે હૃદયમાં. જીવોને વિશે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય એવો જે સર્વોત્તમ પરમાર્થ, તે સંબંધી વૃત્તિ કાંઈ પણ વર્ધમાન પ્રમાણે પ્રાપ્ત થાય તો જ તેને સત્પુરુષનું ઓળખાણ થાય છે, નહીં તો થતું નથી. જીવ ક્યારે ઓળખી શકે કે એને પોતાને અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય જે પરમાર્થ છે, સર્વોત્તમ ઉપાય છે આ, એ પરમાર્થ પ્રાપ્તિની વૃત્તિ તીવ્ર થાય, વર્ધમાન થાય, વિશેષ થાય તો એ સત્પુરુષ. અંદર થી આત્મા ને અંતર થી એમ થાય કે હવે મારે રખડવું નથી, પરિભ્રમણ મટાડવું છે અને મારે કોઈ પણ રીતે મારા હિતના માર્ગે જ જવું છે, ત્યારે એને સત્પુરુષ ઓળખાય છે, નહીતર એને સત્પુરુષ ઓળખાતા નથી. તીવ્ર જંખનાથ, સામાન્ય ઈચ્છાથી, સામાન્ય જિજ્ઞાસાથી કે સામાન્ય હિતની ભાવનાથી, આત્મકલ્યાણની ભાવનાથી આ કામ બનતું નથી. પણ એ ભાવના વર્ધમાન થઈ, અસાધારણ થઈ જ એને ઓળખાણ પડે, એ પહેલા એને ઓળખાણ પડે નહીં. એટલે શું છે, વિચાર કરીએ તો કે સત્પુરુષના સમાગમમાં અનેક જીવો આવે છે. ગુરુદેવને તો હજારો, પુણ્ય યોગ મોટો હતો એટલે ઘણા જીવો આવ્યા, પણ એક કરતા અનેક જીવો આવે છે. એમાં બહુ ઓછા જીવો આ કાળને વિશે પરમાર્થની ઈચ્છા તીવ્ર હોય એવા કોઈ ઓછા જીવો હોય છે. અથવા એ વિષયમાં એ આગળ વધી શકતા નથી, કોઈ તો આગળ જતા પાછા છોડી પણ દે છે સમાગમ, એવું પણ બને છે. એ તો એટલા બધા પાત્રતા વાળા હતા, ઓળખી લીધા ને પોતે અનુભવમાં આવી ગયા 24 કલાક પહેલા, તો એટલા બધા એ તો અસાધારણ તીવ્ર ભાવના લઈને આવ્યા હતા. જેમ કોઈ કઢેલા દૂધમાં મેળવણ પડે ને ઢીમ થઈ જાય, દહીં જામી જાય, એવું હતું એમનું તો કઢેલું દૂધ હતું. જ્ઞાન ને રાગ જુદા છે, જ્યાં સાંભળ્યું ત્યાં જુદા થઈ ગયા. જીવોને વિશે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય, જો અત્યંત સુખની પ્રાપ્તિનો ઉપાય કહેવાના બદલે શું કહે છે, અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય એવો જે સર્વોત્તમ પરમાર્થ. વાત તો એકની એક છે, પણ ઊભા છે ત્યાંથી વાત કહે છે કે તારે દુઃખ તો નથી જોતું ને, સુખ કેવું છે એ તને ભલે ખબર ન હોય, આત્માનું સુખ કેવું, પણ આ દુઃખ તો એક કે તારે નથી જોતું એ વાત તો નક્કી છે ને, અને જરાય નથી જોતું, અત્યંત નિવૃત્તિ ઈચ્છે છે, તો સર્વોત્તમ ઉપાય એ પરમાર્થ માર્ગ છે. તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય છે, વિશેષ વૃત્તિ થાય છે, તીવ્ર થાય છે, તો જ તેને સત્પુરુષનું ઓળખાણ થાય છે. એટલે કે ઓળખાણ નથી થયું એનું કારણ આ જીવને પોતાના પરમાર્થની વૃત્તિ તીવ્ર થઈ નથી, થાય તો ઓળખાણ થયા વિના રહે નહીં, એવું છે. તો તેને સત્પુરુષનું ઓળખાણ થાય છે, નહીં તો થતું નથી, સત્પુરુષ મળે તો પણ થતો નથી એમ કે છે. તે વૃત્તિ સજીવન થાય, તે વૃત્તિ સજીવન થાય એમ કે છે, મરી ગઈ છે એવી વૃત્તિ સજીવન થાય, હા પરમાર્થ વૃત્તિ સજીવન થાય. હવે કેટલીક આ વિષય ઉપર પોતાની વિચારણા રજૂ કરે છે કે એક આવું પણ અમારી વિચારણાનું પડખું છે, છતાં અમે પ્રવૃત્તિનો નિર્ણય કોઈ કારણસર લઈએ છીએ, એ અમારા આત્મહિતને મુખ્ય કરીને એ નિર્ણય લઈએ છીએ એમ કહેવું છે. એ વૃત્તિ સજીવન થાય અને કોઈ પણ જીવોને અથવા ઘણા જીવોને પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે. આવો પરમાર્થ માર્ગ, લોકોત્તર માર્ગ ઘણા જીવોને પ્રાપ્ત થાય એવી અનુકંપા અમારા હૃદયમાં રહે છે, તથાપિ તેમ થવું બહુ દુર્લભ જાણીએ છીએ, તેના કારણો પણ ઉપર જણાવ્યા છે. એ વાત બાહ્ય પરિસ્થિતિ જોતા અને દુર્લભ પરિસ્થિતિ દેખાય છે એનું કારણ આ કાળના જીવો છે. આ કાળના જીવોને પડી નથી. અમારો પણ કોઈ એવો જ યોગ છે, યુગાનો યોગ, પ્રારબ્ધ યોગ. અમારો પુરુષાર્થ પણ કોઈ એવો છે કે એ પ્રારબ્ધ યોગમાં રહીને અમે અમારું કામ કરવા માગીએ છીએ. આ બધી જો પરિસ્થિતિ જોતા બારમા પરમાર્થ માર્ગ ઘણા પામે એવો કોઈ સાનુકૂળ યોગ જોવામાં આવતો નથી. ઘણી કરુણા હતી, અસાધારણ વાત છે. ઘણો બહુ વિસ્તારથી લેખો છે એ વાત. જરા જે પુરુષનું દુર્લભપણ ચોથા કાળને વિશે હતો તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય એવું થયું છે. શું કહે છે? જે સત્પુરુષનું દુર્લભપણ ચોથા કાળને વિશે પણ હોય, આવા નિકૃષ્ટ પંચમ કાળમાં એવા પુરુષનો યોગ થયો છે. શું? તથાપિ જીવોને પરમાર્થ સંબંધી ચિંતા અત્યંત ક્ષીણ થઈ ગઈ છે. પડી નથી લોકોને, શું કરીએ? લોકોને પડી નથી, અમારી અનુકંપા શું કામમાં આવે? સામાન્ય દરકાર ન હોય તો પોતાની અનુકંપા શું કામ? પોતાનો ભાવ તો પોતાની સીમામાં છે, પોતાની મર્યાદામાં છે. કોઈનું કરી શકીએ એ વાત તો જ્ઞાનમાં નથી, શ્રદ્ધામાં નથી. હા, પોતે જ એમ કે છે. ચોથા કાળને વિશે દુર્લભપણું જેવા પુરુષનું, જેવા સત્પુરુષનું હોય એવા સત્પુરુષ અમે, એનો જોગ તમને આ કાળને વિશે થયો છે એમ કે છે. પણ બહુ ભાગ જીવોને, સમાજને કાંઈ પોતાના હિતની દરકાર જ નથી. શું? બહુ ભાગ તો લોકસંજ્ઞા એ જીવ ધર્મ કરે છે. શું? લોકોમાં પોતાની ધાર્મિક પ્રતિષ્ઠાના દેખાવ માટે પ્રવૃત્તિ કરે છે. બીજી ભાષામાં એને વેપાર કહેવાય છે, એને દુકાનદારી કહેવાય છે. શું કહેવાય છે? એને કે જેમ માણસને વેપાર કરવો હોય ત્યારે એમ કીધું, ભાઈ ઘરાકની સગવડ માટે મારી દુકાનમાં ને મારા વેપારમાં હું આટલી આટલી વ્યવસ્થા રાખું છું. શું કહે? ઘરાકની સગવડતા માટે. સાચી વાત છે, ગ્રાહકની સગવડતા માટે નહીં, પણ ગ્રાહકને સગવડ વધે તો વધુ ને વધુ ગ્રાહક મારે ત્યાં આવે ને વધુમાં વધુ મારી કમાણી થાય એટલા માટે હું કરું છું. પણ એવું તો બોલાય નહીં. એટલે બોલાય શું? ગ્રાહકની સગવડ માટે આટલી વાત છે. એમ જેવો લોકસંજ્ઞા એ ધર્મને આ ક્ષેત્રમાં જે કાંઈ પ્રવૃત્તિ કરતા હોય, દયા, દાન, પૂજા, ભક્તિ, શાસ્ત્ર, સ્વાધ્યાય, ઉપવાસ, તપ, જપ, તપ, ધર્મ, આ યાત્રાઓ કાઢે છે, સંઘ કાઢે છે, એ લોકસંજ્ઞા એ જ્યાં સુધી જીવ કરે છે ત્યાં સુધી વેપાર કરે છે, બીજું કાંઈ કરતો નથી. એમ જાણવા જોઈએ છે. એટલે પરમાર્થ સંબંધી જીવોને પરમાર્થ ખોવાઈ ગયો એની અંદર, તીવ્ર લોકસંજ્ઞા એ વર્તે છે. અત્યારે તો લોકો બુદ્ધિવાળા થયા છે, બુદ્ધિવાદનો જમાનો છે અને લોકો બુદ્ધિનો પ્રયોગ કરે છે. એટલે ચાલુ જે નવી પેઢી છે એ તો એમ બહુ સ્પષ્ટ સમજે છે કે આ ધર્મના ક્ષેત્રમાં આડંબર કેટલો વિધો છે, ધર્મના ક્ષેત્રની અંદર દેખાડો કરવા માટે લોકો કેવું કેવું કરે છે એ લોકો સમજે છે, એની ટીકા કરે છે, એની ચર્ચા કરે છે લોકો. હા, તણાય છે તો પછી શું છે? પોતાની વૃત્તિ તો જયારે ઉદય આવે ત્યારે પોતાને પણ એ જ વૃત્તિ થઈ આવે છે. પરમાર્થ સંબંધી ચિંતા જીવોને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. એટલે પોતાનું લેવું છે. તેમાં પણ જે ગ્રહવાસાદી પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, ત્યાગી હોય તો હજી ત્યાગનો મહિમા સાધારણ જનતાને હોવાથી લોકો વળે, પણ આ તો ગ્રહવાસમાં સ્થિતિ છે. તે જોઈ જીવને પ્રતીતિ આવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. ઓળખાણ થવી અને પ્રતીતિ આવી એ બહુ દુર્લભ છે. અને કદાપી પ્રતીતિ આવી તો તેમનો જે પ્રારબ્ધ પ્રકાર હાલ વર્તે છે, કદાચ એમ લાગ્યું કે અહીંયા કંઈક છે, આની પાસે કંઈક લાગે છે, બીજા કરતા કંઈક જુદી વાત કરે છે, તો પણ એમનો જે પ્રારબ્ધનો પ્રકાર હાલ વર્તે છે તે જોઈને નિશ્ચય રહેવો દુર્લભ છે. અચમચી જાય અંદરથી. વાત જ્ઞાન તો ઠીક છે, ભાઈ જ્ઞાન છે, પણ હવે આચરણ ક્યાં છે? શું આચરણ વાળું જ્ઞાન હોવું જોઈએ. આ જ્ઞાન હશે એમની પાસે, પણ કઈ આચરણ દેખાતું નથી. બારમાં કઈ દેખાતું નથી, આપણને કઈ ત્યાગ નથી. શું આખો દી વેપાર કરતા હોય છે, એટલે એને મુંબઈ જેવું ક્ષેત્ર છે પાછું, એટલે એનો નિશ્ચય રહેવો, નિર્ણય રહેવો દુર્લભ છે. તો ગુરુદેવની કૃપાથી આપણે ઘણા પડખા વિચારીએ છીએ, સમજીએ છીએ, ચર્ચા કરીએ છીએ, તેમ છતાં સમજતા હોવા છતાં જો શ્રીમદના કાળમાં આપણી ઉપસ્થિતિ હોય, આટલી જેટલી સમજણ છે એટલી સમજણ છે, તો નિશ્ચય રહે કે કેમ એ સવાલ છે, તો નિર્ણય રહેવો મુશ્કેલ પડી જાય એવી વાત છે. એટલે કહે છે કે નિશ્ચય રહેવો દુર્લભ છે. શું એ ખ્યાલ આવવો એક વાત છે, એટલે આકર્ષણ તો થવું બધું, પણ એમાં જો ગુરુદેવ ઠપકો આપે ને ક્યારેક કંઈક ભૂલ ભાળીને, ત્યારે શું હાલત થાય છે એ જરા વિચારવા જેવું છે. એવું બનતું ને બનતું, ક્યારેક એવી પરિસ્થિતિમાં લોકો અદૂર થઈ જાય, કોઈ અવળા ચાલવા માંડે, ઊંધા ચાલવા માંડે, આજ્ઞામાં ન રહીએ, આજ્ઞા વિરુદ્ધ વર્તવા માંડે, બધા પ્રકાર થાય છે. એ બતાવે છે કે એ સત્પુરુષને ઓળખતા નથી. શું કહે છે, કદાપી નિશ્ચય થાય તો પણ નિશ્ચય રહેવો દુર્લભ છે, અને કદાપી નિશ્ચય થાય તો પણ તેમનો સત્સંગ રહેવો દુર્લભ છે. કેમ કે એમને સમય નથી, તારે વખત હોય તો એને વખત નથી, પાછો એ પરિસ્થિતિમાં બેઠા છે. અને જે પરમાર્થનું મુખ્ય કારણ તે તો તે છે કે એનો સમાગમ મળે, એ પરમાર્થનું મુખ્ય નિમિત્ત છે. તે આવી સ્થિતિમાં જોઈ ઉપર જણાવ્યા છે જે કારણો, તેને વધારે બળવાનપણે દેખીએ છીએ. આવી સ્થિતિ જોઈને ઉપરની જે વાતે લખી એ વાતની વધારે સચોટતા થાય છે, અને એ વાત જોઈને ફરી ફરી હૃદયને વિશે અનુકંપા ઉત્પન્ન થાય છે. અરે જુઓ તો ખરા, જ્યાં અમને પરમાર્થ અંદરમાં પ્રગટ્યો છે, જ્ઞાનની જ્યોતિ પ્રગટ છે, ત્યાં લોકોને દરકાર નથી. અમારી અનુકંપા છે, ત્યાં પ્રારબ્ધ બીજી રીતે ચાલે છે. એ બધી પરિસ્થિતિ જોઈને વિશેષ અનુકંપા થાય છે. ઈશ્વર ઈચ્છાથી અવતરણ ચિહ્ન કર્યું છે, કેમ કે આગળ પોતે અર્થ કરી ગયા છે. કુદરતી પ્રારબ્ધ અનુસાર ઈશ્વર ઈચ્છાથી જે કોઈ, એટલે હોનહાર, એમ ઈશ્વર ઈચ્છા અહીંયા એટલે હોનહાર લેવો, જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે. સુભાગભાઈને લખે છે ને, એટલે એમ કહે છે કે ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે, સર્જાયેલું હશે, તે તો તેમ થશે. અને તેમ થશે તે બીજેથી નહીં, પણ અમ થકી એમ પણ અત્રે માનીએ છીએ. ઉપરની વાત તે પુરુષ, તે પુરુષ, તે પુરુષ કરીને લખ્યું છે, એ પોતા માટે લખ્યું છે. શું કે કોઈનું હાર સારું હશે તો એનું અવશ્ય સારું થશે, હોનહારમાં ફેરફાર થતો નથી. પણ આ કાળમાં જો કોઈનું ભલું થવાનું હશે, પરમાર્થ માર્ગે ચડવાનું હશે, તો એના નિમિત્ત અમે હશો, ત્યારે તો કોઈ બીજું દેખાતો નથી, એમ કે છે. તે એમ થકી થશે, અમારું નિમિત્ત પડશે એમાં, એમ અત્રે માનીએ છીએ. તથાપિ જેવી અમારી અનુકંપાયુક્ત ઈચ્છા છે, અનુકંપા સંયુક્ત ઈચ્છા છે, તેવી પરમાર્થ વિચારણા અને પરમાર્થ પ્રાપ્તિ જીવોને થાય, તેવો કોઈ પ્રકારે ઓછો જોગ થયો છે એમ અત્રે માનીએ છીએ. એટલે કે જે લોકોને યોગ થયો છે એમાં અમારી અનુકંપા સંયુક્ત જેવી ઈચ્છા છે. એ પ્રકાર જોતા સામે જે સમૂહ આવ્યો છે, જેટલા નજીક આવ્યા છે, એ પ્રકાર ઓછો છે. એમાં કોઈ વિશાળતા નથી, બહુ ઓછા જીવો નજીકમાં આવ્યા છે એમ કહેવું છે. શું હા, પરમાર્થ વિચારણા અને પરમાર્થ પ્રાપ્તિ થાય એવો યોગ ઓછો છે એમ અત્રે માનીએ છીએ. એટલે બે વાત લીધી, પરમાર્થ વિચારણા અને પરમાર્થ પ્રાપ્તિ, કારણ અને કાર્ય. જેને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ થાય છે એને તે પૂર્વે અવશ્ય પારમાર્થિક સદવિચારણા હોય છે. વિચારણા વિના એને આગળની પરમાર્થની પ્રાપ્તિની સ્થિતિ હોતી નથી. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. આત્મજ્ઞાનનું કારણ સુવિચારણા છે. એકલી વિચારણા નહીં હોય, સુવિચારણા છે. એ સુવિચારણાનું કોઈ કેન્દ્ર સ્થાન છે તો તે છે કે મારે એકમાત્ર મારું હિત જ કરવું છે અને બીજું કાંઈ કરવું પડે તો તે મારા હિત ખાતર કરવું છે. પારમાર્થિક હિત સિવાય બીજું કોઈ મારા જીવનનું ધ્યેય નથી. એવી મુખ્ય વૃત્તિ, એવા દ્રઢ નિશ્ચયપૂર્વક જીવની જો પ્રવૃત્તિ હોય તો એને એ પ્રવૃત્તિમાં સુવિચારણાની ઉત્પત્તિ થાય છે. એટલે જે કાંઈ વિચારે છે તે પોતાના હિતના લક્ષ્ય જ વિચારે છે એવી એની પરિસ્થિતિ આવે છે. એવી સુવિચારણાની ભૂમિકા વિના કોઈ જીવને કોઈ કાળે પરમાર્થની પ્રાપ્તિ થઈ છે એવું બનતું નથી, બનતું નથી ને બનશે પણ. હવે લખે છે કે ગંગા યમુના આદિ પ્રદેશને વિશે, એટલે ઉત્તર હિન્દુસ્તાન લીધું છે. શું કાઠિયાવાડમાં જન્મ અને ત્યાં જન્મ આવતો એમાંય ફેર પડે તેમ કેટલો પોતાને ખ્યાલ છે. શું ગંગા યમુના આદિ પ્રદેશને વિશે અથવા ગુજરાત દેશને વિશે, ગુજરાતમાં ઘણું કરીને ઉત્તર ગુજરાતનો વિષય લીધો લાગે છે. કેમ કે પોતે ખંભાત અથવા આ ઈડર સાઈડ છે, ત્યાં મૂળથી દિગંબરોની વસ્તી છે. સાબરકાંઠામાં દિગંબરોની વસ્તી છે. ઈડરમાં બનતા સુધી ત્રણ દિગંબર મંદિર છે, ત્રણ છે કે પાંચ દિગંબર મંદિર છે ઈડરમાં. આ મોટા મોટા મંદિર છે, પાઠશાળાઓ છે જૂના વખતથી. ગંગા યમુના આદિ પ્રદેશને વિશે અથવા ગુજરાતને વિશે, એટલે સૌરાષ્ટ્ર બાદ કરી નાખ્યું આપણે. જો આ દેહ ઉત્પન્ન થયો હોત ત્યાં વર્ધમાન પણ પામ્યો હોત, એટલે ત્યાં ઉછેર થયો હોત, ત્યાં જન્મ થયો હોત અથવા ત્યાં ઉછેર પામ્યો હોત એટલે ત્યાં રહેવાનું થયું હોત, તો તે એક બળવાન કારણ હતું, તો તે ધર્મ પ્રભાવનાનું એક બળવાન કારણ હતું એમ જાણીએ છીએ. જો કેટલી વાત લીધી છે કે સૌરાષ્ટ્રમાં જન્મ થયો એના બદલે યુપીમાં જન્મ થયો હોત તો કોઈ બીજી વાત બની હોત. અત્યારે જે પરિસ્થિતિ છે એ વાત ન બની હોત. બીજું, પ્રારબ્ધમાં ગ્રહવાસ બાકી ન હોત. શું તે વૈરાગમાં હતા તો પણ લગ્ન કર્યા છે, વેપારમાં જોડાણા છે, એવું પ્રારબ્ધ બાકી ન હોત પૂર્વકર્મમાં, અને બ્રહ્મચર્ય વનવાસ હોત, શું ત્યાગી દશામાં હોત, તો તે બળવાન કારણ હતું, તો પણ તે ધર્મ પ્રભાવનાનું બળવાન કારણ થાત એમ કે છે, એમ જાણીએ છીએ. વળી કહે છે કે કદાપિ ગ્રહવાસ બાકી છે તેમ હોત અને ઉપાધિ જોગરૂપ પ્રાપ્ત ન હોત, નિવૃત્તિ હોત બારમાં, એવી કોઈ વ્યવસ્થા હોત કે નિવૃત્તિ હોત બારમાં, એવું યોગ નથી. નહીતર તો સામાન્ય રીતે ઓળખાણ પડે ને તો લગભગ એવી પરિસ્થિતિમાં આવી જાય કે આવા પુરુષને પ્રવૃત્તિ હોવી જ ન જોઈએ. એ તો સમાજનું બહુ મોટું કામ થાય એવું છે, ઘણા જીવોના હિતનું કામ થાય એવું છે, એમાં એમની જરૂરિયાત તો એક નજીવી વાત છે કે જે જરૂરિયાતને માટે આટલો સમય એમને આપવો પડે છે, પરમાર્થની પ્રવૃત્તિ છોડીને વ્યવહારની પ્રવૃત્તિમાં જવું પડે છે. એ તો કોઈ ચલાવે નહીં, સમાજમાં ખબર પડે તો સમાજ કોઈ ચલાવે જ નહીં, એની ઈચ્છા નથી. તો જે પ્રારબ્ધ યોગમાં છે એ પ્રારબ્ધમાં જોરથી પોતાનો પુરુષાર્થ કરીને આગળ નીકળી ગયા, પ્રવૃત્તિ યોગમાં રહેવું પડ્યું તો તીવ્ર પુરુષાર્થ કરીને એક અવતારી થઈ ગયા. જે નુકસાન થયું એ તો શાસનના જીવોને, સમાજના જીવોને, દુનિયાના જીવોને નુકસાન થયું છે, એમને કઈ નુકસાન થયું નથી. એ તો પોતાના માર્ગમાં ધસમસતા આગળ વધે છે, જે પરિસ્થિતિ કુદરતી હોય એ પરિસ્થિતિમાં એમાં એમને કઈ વાંધો આવતો નથી. માનો કે સત્પુરુષને કોઈ ન ઓળખે, એવા ઘણા સત્પુરુષ થયા છે જેને કોઈ ઓળખે જ નહીં, જીવન પર્યંત ન ઓળખ્યા હોય. તો વિચારવા યોગ્ય એ છે કે એણે શું ગુમાવ્યું, એને કઈ ગુમાવ્યું નથી. ગુમાવ્યું છે બીજા લોકોએ ગુમાવ્યું છે, એને કઈ ગુમાવ્યું નથી. અને બીજા એ જે ગુમાવ્યું છે એનો કોઈ હિસાબ થાય નહીં એટલું ગુમાવ્યું છે, એવી બધી વાતો છે. એટલે કહે છે કે કદાપી ગ્રહવાસ બાકી છે તેમ હોત અને ઉપાધિ જોગરૂપ પ્રારબ્ધ ન હોત તો ત્રીજું પરમાર્થને બળવાન કારણ હતું એમ જાણીએ છીએ. પ્રથમ કયા તેવા બે કારણો તો થઈ ચૂક્યા છે. શું ઓલી વાત તો હવે વિચારવાની પણ રહેતી નથી, કેમ કે જન્મ પણ અહીંયા થઈ ગયો છે એટલે ઓલી વાત કઈ ત્યાં જન્મવાની રહેતી નથી. ઓલી જે બ્રહ્મચર્યને વનવાસ જોઈએ એ પણ પરિસ્થિતિ નથી, કેમ કે વેપારમાં ને ગ્રસ્તમાં કુટુંબ સાથે છીએ એટલે એ વાત તો બની ચૂકી છે. હવે ત્રીજી વાત ઊભી છે, જે વ્યવહારિક પ્રવૃત્તિ છે એ વાત હજી ઊભી છે એમ કે છે. એટલે ઓલામાં તો સ્કોપ જ નથી, જે બન્યું છે એ નહીં બન્યું નહીં થાય. ઓલી વાતમાં તો બન્યું તે નહીં બન્યું નહીં થાય. તે પ્રથમ કયા તેવા બે કારણો તો થઈ ચૂક્યા છે એટલે હવે તેનું નિવારણ નથી, એમાં ફેરફાર થઈ શકે એવું નથી. ત્રીજું જે ઉપાધિ જોગરૂપ જે પ્રારબ્ધ તે શીઘ્રપણે નિવૃત્ત થાય, નિદન થાય અને તે નિષ્કામ કરુણાના હેતુથી તો તેમ થવું હજુ બાકી છે. એમાં સમ્યક પ્રકારે પુરુષાર્થથી વર્તીએ છીએ એ પણ એની સ્થિતિ ટૂંકાવવામાં નિમિત્ત છે. એવા ઉદયની સ્થિતિ ટૂંકાવવામાં એ નિમિત્ત છે. જે સત્તામાં રહ્યા છે એની સ્થિતિ ટૂંકાઈ જાય છે, ઉદયમાં આવે છે એની સ્થિતિમાં ફેર નથી પડતો, પણ જે સત્તામાં ઉદયના ક્રમમાં ગોઠવાણા છે એની સ્થિતિ ટૂંકાઈ જાય છે એટલે શીઘ્ર પણ એલે છે. કે ત્રીજું ઉપાધિ જોગરૂપ જે પ્રારબ્ધ તે શીઘ્રપણે નિવૃત્ત થાય, વેદન થાય અને તે નિષ્કામ કરવાના હેતુથી એમ, પછી સગવડતાથી નહીં, અનુકૂળતાના કારણે નહીં, આવા નિષ્કામ કરવાના હેતુથી કોઈ પણ જાતની સ્પૃહા વિના જગતના જીવો સુખી થાય, એકમાત્ર પાત્ર જીવો એ માર્ગે ચડી જાય એટલા માત્ર હેતુથી તો તેમ થવું હજુ બાકી છે, એ કાર્ય હજી બાકી છે. તથાપિ તે પણ હજુ વિચાર યોગ્ય સ્થિતિમાં છે, એ હજી વિચાર કોટીમાં છે, એ હજી અમે એનો અમલ કરવા માંગતા નથી કે જ્યારે અમલ થાય એવી પરિસ્થિતિ દેખાતી નથી. વિચાર કોટીમાં વિચાર યોગ્ય સ્થિતિમાં છે એટલે કે હવે એનો અર્થઘટન કરે છે કે તે પ્રારબ્ધનો સહેજે પ્રતિકાર થઈ જાય એમ જ ઈચ્છાની સ્થિતિ છે. એટલે નિવૃત્તિની તો ભાવના છે, શું અથવા તો વિશેષ ઉદયમાં આવી જઈ થોડા કાળમાં તે પ્રકારનો ઉદય ફરી સમાપ્ત થાય, તીવ્રપણે ઉદયમાં આવીને તેની સમાપ્તિ થઈ જાય તો તેમ નિષ્કામ કરવાની સ્થિતિ છે. તે ઈચ્છા નથી, સુનિવૃત્તિ મળે તો ઘણા જીવોને સુયોગનું સત્સંગનું કારણ થાય, ઘણા જીવોને લાભનું કારણ થાય એ જાણીએ છીએ. અને એ બે પ્રકારમાં તો હાલ ઉદાસીનપણે એટલે સામાન્યપણે રહેવું છે. ઉદાસીનપણાનો અર્થ કેવો અર્થ કર્યો છે છેલ્લે પોતે કે ઉદાસીન છેલ્લી લીટી પત્રની. ઉદાસીન શબ્દનો અર્થ સંપણું છે, સંપણું છે એટલે જ્ઞાતા દ્રષ્ટાપણું છે, હા પણ નહીં ને ના પણ નહીં એમ પોતે અર્થ કર્યો છે છેલ્લે જતા. એટલે બંને પ્રકારમાં એની સ્થિતિ ટૂંકાવવામાં શું કે પ્રારબ્ધનો પ્રતિકાર થઈ શકે તો એનો ત્યાગ કરી શકીએ એવી બંને વાતની અંદર અમે અત્યારે ઉદાસીન છીએ. અમે તો જ્ઞાતા દ્રષ્ટાથી છીએ એમ સામાન્યપણે રહીએ છીએ. એમ આત્મસંભાવના છે એવી અમારી આત્માની સમ્યક પ્રકારે ભાવના છે. આવી કેવી રસ્તો કાઢ્યો છે વચ્ચેથી એમણે ઉદયને જોઈને પોતે રસ્તો કાઢ્યો છે વધારે શુદ્ધિમાં રહેવાનો. એક ત્રીજો વિચાર કરવા જેવો છે, જેમ કે ભગવાન બાહુબલીજી પહેલા વૈરાગમાં આવ્યા, બે શારીરિક સમ્યક દ્રષ્ટિ ચરમ શરીરી ભાઈઓ છે, સગા ભાઈઓ છે સંસારના દ્રષ્ટિકોણથી જોઈએ તો, બાકી તો જીવ તો સ્વતંત્ર છે. પણ યુગાનુયુગે એક જ તીર્થંકર દેવના પિતાના પુત્ર તરીકે આવ્યા છે. ચરમ શારીરિક સમ્યક દ્રષ્ટિ પણ એ જ ભાવમાં થયા છે, આગળથી લઈને આવ્યા નથી, એ જ ભાવમાં થયા છે. હે મને એમ છે કે આગળથી લઈને નહીં આવ્યા હોય, કેમ કે ઋષભદેવ ભગવાનના વખતમાં તો આહારદાનને કોઈને ખબર નહોતી. આહારદાન ક્યાં કોઈને ખબર હતી? કાંઈ ખબર જ નહોતી. વિધિ ધર્મની વિધિ ધર્મ જ શરૂ નહોતો થયો એમ કહી દો તાને. બહુ ભૂમિનાથ અને ધર્મ શરૂ નહોતો થયો, ધર્મ પોતે શરૂ કર્યો છે. આદિનાથ ભગવાને પોતે શરૂ કર્યો છે, ઋષભદેવ ભગવાને પોતે ધર્મની શરૂઆત કરી છે આ ક્ષેત્રમાં ધર્મ દ્વિવિધની છેડ્યું ત્યારથી. શું તો એ લોકો એ તો ગૌણ છે, પણ વૈરાગ આમને પહેલો આવ્યો છે બાહુબલીજીને. એટલે નિવૃત્તિ વહેલી લઈ લીધી, રાજપાટ છોડી દીધું. જે રાજપાટનો ઝઘડો હતો ઝઘડો મિટાવી દીધો. એ તમે ચક્રવર્તી થાઓ, અખંડ તમને ત્રણ ખંડનું રાજ અખંડપણે તમે અમે આ હેલા જંગલમાં. શું 1000 વર્ષ થઈ ગયા તપશ્ચર્યામાં, કેટલા 1000 વર્ષ થઈ ગયા છે, કેવળ જ્ઞાન પામતા નથી. નિવૃત્તિ હતી ને ભરત ચક્રવર્તી રાજપાટ માં રહ્યા છે, 6 ખંડ નું રાજ, 96000 રણીઓ, અને જેના ઘરની લાદીઓ મણિરત્ન ની હોય, જેના જો મોજડી ની અંદર હીરા રત્ન રત્નો જડ્યા હોય એટલો વૈભવ. અંતરવૈરાગી છે ભરતજી. એને ગ્રહસ્થમાં રહીને પ્રવૃત્તિમાં રહીને કેટલું સાધ્યું, કેટલું અંતરશુદ્ધિ કેટલી કરી, કે 12મા ગુણ સ્થાને હજી 6ઠું 7મું નથી આવ્યું. આમને 12મા 6ઠું 7મું આવ્યું છે, 12મા 6ઠું 7મું આવ્યું છે, કેવળ જ્ઞાન નથી લઈ શકતા 1000 વર્ષ થાય. અને અહીંયા તો જ્યાં પુરુષાર્થ નો તબક્કો ફેર્યો, 6ઠામાં આવ્યા ને 7મામાંથી શ્રેણી માંડીને અંતર મૃતમાં 1 કલાકમાં તો કેવળ જ્ઞાન ફ્રાક કરતો ઉભો કર્યો. તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ બાહ્ય દ્રષ્ટિનો વિષય છે. અંતર દ્રષ્ટિમાં સાધકજી કોઈ વાર એવો પુરુષાર્થ કરે છે કે જે બાહ્ય ગણતરી જેની અંદર કામમાં આવતી નથી, બહારની ગણતરી કામમાં આવતી નથી. 6ઠા 7મા ગુણ સ્થાને 1000 વર્ષનો પુરુષાર્થ, અને અહીંયા 4ઠા 5મા ગુણ સ્થાને જે આયુષ હતું એમાં રહેવાનું, એમાં જે પુરુષાર્થ કર્યો એ નીચેના ગુણ સ્થાનનો પુરુષાર્થ. એ કોઈ પ્રકાર જ જુદો છે એમ કેવું છે. કાળથી માપીએ તો મેળ પડતો નથી, પ્રવૃત્તિ નિવૃત્તિથી માપીએ તો મેળ પડતો નથી. તો આ તે શું ચીજ છે, શું એ સમજવાનો આ વિષય છે. શું શ્રીમદજીનું જીવન છે એ સમજવાનો વિષય છે, કે જે પ્રવૃત્તિમાં રહ્યા છતાં જેને એક જ ભાવ બાકી છે. શું જો આ કાળમાં કદાચ અહીંથી મોક્ષ હોત તો એ ચાલ્યા જાત એમ કહી શકાય. તો આ કાળમાં જન્મીને, આ ક્ષેત્રે જન્મીને એમણે જે છેલ્લી હદનું કામ કરવું જોઈએ, કે અહીંયા એક પવજ બાકી રહીએ પછી ચરમ શરીરી થાય તો એટલે હદે પોતે પહોંચી પોતે પહોંચી ગયા. પ્રવૃત્તિમાં રહીને, ગ્રસ્તપણામાં રહીને અને અલ્પ આયુમાં રહીને. પાછું એવું નથી કે અહીંયા 500,000 વર્ષનું આયુષ છે અને ઘણો કાળ પુરુષાર્થ કરવાનો છે. બહુ થોડો કાળ છે. એક દસકો પુરુષાર્થ કર્યો છે. કેટલો? 24મે વર્ષે સમ્યક દર્શન 1947 શુદ્ધ સંકેત પ્રકાશ્યો અને 33 વર્ષને 5 મહિના 34મે વર્ષે દેહ છોડી દીધો છે. એક દસકાની અંદર એ વિચારવા જેવો વિષય છે. આ વિષય વિચારવા જેવો છે. આયા શું રહસ્ય છે, આયા કયો પ્રકાર છે, આ શું ચીજ છે, એ વિચારવા જેવો વિષય છે. જે આમાંથી નીકળે છે ફેરવી ફેરવીને બધી વાતોમાંથી, ઉદાસીનતા છે, ફલાણું છે, પ્રારબ્ધ છે, આમ છે, આમ છે, આજુબાજુની ચર્ચામાંથી કાઢવું છે શું, એ આ કાઢવું જોઈએ. કે એવું તે શું થયું કે જેને લઈને વિભવમાં ખતમ કરી નાખ્યો સંસાર? આ તો વાત કઈ જાતની છે, કયા પ્રકારની વાત છે, એ વિચારવાનો વિષય છે.